चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो एनो प्रश्न 115 क्वेश्चन 115 कॉम्प्यूटर में पेज नंबर 341 गो टू पेज नंबर 341 प्रश्न 115 अर्पित अने अनर्पित कथन द्वारा अनेकांत स्वरूप केवी रीते समझाय छे। अहींया 115 प्रश्न छे के अर्पित अने अनर्पित कथन द्वारा अनेकांत स्वरूप केवी रीते समझाय छे। तत्वार्थ सूत्र नु एक सूत्र अहींया लीधु छे, अध्याय 5માનું 32મું सूत्र छे, अर्पितानर्पित सिद्धे। એનો જવાબ અહીંયા આપ્યો છે કે દરેક વસ્તુ અનેકાંત સ્વરૂપ છે એ સિદ્ધાંત આ સૂત્રમાં સ્યાદવાદ દ્વારા કહ્યો છે। કહ્યું હોય ત્યારે સ્યાદવાદ દ્વારા જ કહેવાય। કહ્યું એનો અર્થ શું થયો કે કથનીમાં આવ્યું, કહેવામાં આવ્યું કે લખવામાં આવ્યું એ કહ્યું કહેવાય, એટલે કે વાણીમાં આવ્યું છે એટલે એ કથની જો થઈ છે તો એ સ્યાદવાદ દ્વારા થાય। કેમ કે અનેકાંત છે, અનેકાંતનું સ્વરૂપ જ્યારે કહેવામાં આવે તો એને આપણે સ્યાદવાદ કહીએ છીએ। એ કહેવામાં આવ્યું છે એટલે સ્યાદવાદ દ્વારા કહેવામાં આવ્યું છે। પણ મૂળ વાત શું કરી કે દરેક વસ્તુ અનેકાંત સ્વરૂપ છે, દરેક વસ્તુને અનેક અંત છે, દરેક વસ્તુ ભિન્ન ભિન્ન નહીંથી જુદા જુદા નયથી જોવામાં આવે તો જુદા જુદા સ્વરૂપે જણાય છે। દરેક વસ્તુ જુદા જુદા નયથી જો જોવામાં આવે તો એ જુદી જુદી જણાય છે, જુદી જુદી અપેક્ષાથી જો એનો વિચાર કરવામાં આવે તો એ જુદી જુદી લાગે છે। એકની એક જ વસ્તુ છે પણ એને કઈ અપેક્ષાથી આપણે જોઈએ છીએ એના ઉપર એનો આધાર રહે છે, એટલે એ જુદી જુદી એ રીતે લાગે છે। અને જુદી જુદી વિરોધાભાસી અપેક્ષાથી જોઈએ તો આપણને એમાં વિરોધાભાસ પણ દેખાય, અને એવા વિરોધાભાસ હોવા છતાં પણ એ વિરોધ નડતો નથી, એનું કારણ એને આપણે અનેક કાંત સ્વરૂપે જોઈએ છીએ। એટલે અને એની વાત જ્યારે કથનીમાં કહીએ ત્યારે સ્યાદવાદ રૂપે કહીએ છીએ, એટલે કે આપણે એ જ્યારે કહીએ છીએ ત્યારે એને જણાવનારા વાક્યની આગળ એની અપેક્ષા શું છે એ આપણે લગાડીએ છીએ કે આ અપેક્ષાએ આ વસ્તુ આમ છે, અથવા તો અપેક્ષા કઈ છે એ નથી લખતા કે નથી બોલતા તો આપણે એમ કહીએ છીએ કે કથનચિત કોઈ રીતે કોઈ પ્રકારે આ વસ્તુ આ રીતે છે। તો એની અહીંયા વાત કરી કે દરેક વસ્તુ અનેકાંત સ્વરૂપ છે એ સિદ્ધાંત આ સૂત્રમાં સ્યાદવાદ દ્વારા કહ્યો છે। નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નિપજાવનારા છે, તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ નિત્યપણું, નિત્ય એટલે કાયમ રહેવાપણું, અને અનિત્યપણું અથવા અનિત્યતા કે જે કાયમ રહેવાપણું ન હોય, એ બંને વિરુદ્ધ ધર્મ છે, છતાં એ બંને ધર્મ હોય જ છે. કેમ કે વસ્તુ છે, કોઈ પણ વસ્તુ એ દ્રવ્યથી છે અને દ્રવ્યથી એ નિત્ય છે, અને પર્યાયથી છે પણ પર્યાયથી તે અનિત્ય છે. એટલે કે પર્યાયની અપેક્ષાથી જો વસ્તુનો વિચાર કરીએ તો એ પર્યાય બદલાતી હોવાને લીધે એમાં અનિત્યતા છે. કોઈ પણ વસ્તુ લઈએ એમાં નિત્યતા અને અનિત્યતા એ બે ધર્મ તો વિરોધી છે કે અનિત્ય છે અથવા નિત્ય છે, પણ છતાંય બંને ધર્મો એમાં રહ્યા છે, એમાં અનિત્યપણું પણ છે અને નિત્યપણું પણ છે. તો નિત્યપણું તો એ દ્રવ્ય અપેક્ષાએ નિત્યપણું છે, અને પર્યાય અપેક્ષાએ એટલે કે એની સ્થિતિની અપેક્ષાએ, એક સમયની સ્થિતિ છે એ બીજા સમયે નથી એટલે સ્થિતિની અપેક્ષાથી જો વિચાર કરીએ તો એ સ્થિતિ બદલાતી રહે છે એટલે અનિત્ય છે, એક સરખી નિત્ય રહેતી નથી. એક અવસ્થા હતી, એક પર્યાય હતી, એ એક સમયની હતી, પછી એ પર્યાયનો નાશ થયો, અથવા તો એમ કહેવાય કે વિલીન થઈ અને બીજી પર્યાય થઈ, બીજી સ્થિતિ થઈ, બીજી અવસ્થા થઈ. એટલે એ રીતે વસ્તુને પર્યાયથી જો જોવામાં આવે તો એમાં અનિત્યતા દેખાય છે. એટલે નિત્યતા અને અનિત્યતા બંને પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નિપજાવનારા છે, એટલે એ રીતે વસ્તુનું નિરૂપણ કરનારા છે. તેથી તે દરેક દ્રવ્યમાં હોય જ તેનું કથન મુખ્ય ગૌણે ગૌણપણે થાય છે. એટલે કે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી, એટલે જે ધર્મને મુખ્ય કરીને કહેવામાં આવે એ વખતે જ એ બીજો ધર્મ પડ્યો જ છે સાથે, પણ એ ગૌણપણે રહ્યો છે. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય, જે ધર્મ વિશે વાત કરવી હોય, જે ગુણધર્મો, ધર્મ એટલે અહીંયા ગુણધર્મો જે કહીએ છીએ એની વાત છે, એના ગુણધર્મો, એમાં રહેલી વિશેષતાઓ જે છે તે ગુણધર્મો, જેમ કે સોનાનો ગુણ જે છે તે પીળાશ છે, ચિકાશ છે, ઘનતા એની છે, એ બધા ગુણધર્મો કહેવાય. તો એમાંના જે ગુણધર્મમાંથી કોઈ એક ધર્મને કે એક ગુણને આપણે જ્યારે કહીએ છીએ ત્યારે પણ બીજા બધા જ ગુણો, બીજા ધર્મો એના એ વખતે પણ રહ્યા છે, છતાં કહી શકાતા નથી, કહેવામાં તો એક જ આવે છે. આપણે પાંચ ગુણની વાત કરવી હોય તો પાંચે ગુણ પદાર્થમાં તો એક સાથે જ છે, પણ છતાંય પાંચે ગુણ પદાર્થના આપણે એક સાથે તો બોલી શકતા નથી, કહી શકતા નથી, એક સાથે પાંચે ગુણોનું વર્ણન થઈ શકતું નથી. એક પછી એક ક્રમમાં એ વર્ણન થઈ શકે છે. એટલે જેને આપણે મહત્વ આપવું છે એ ગુણને આપણે પહેલા કહીએ અને એની જ જો વાત કરીએ તો એ વખતે પણ પેલા ગુણો અંદર તો રહ્યા જ છે. એટલે જેને મહત્વ આપવું છે એ ગુણને આપણે મુખ્ય કરીને વાત કરીએ છીએ, એટલે એ મુખ્ય થયો, એની પહેલા વાત કરીએ છીએ, એને જ વાત કરીએ એની જ, અને બીજાની જો જરૂર ન હોય તો આપણે બીજા ગુણોની વાત ન પણ કરીએ. એક પદાર્થ છે એનું વર્ણન આપણે કરીએ છીએ ત્યારે એમાં ઘણા ગુણો રહ્યા હોવા છતાં આપણે એક જ ગુણને મુખ્ય કરીને વાત કરીએ છીએ કે જે પ્રયોજનભૂત હોય, જેનું જે વખતે પ્રયોજન હોય એ ગુણની વાત કરીએ છીએ, એ ગુણની વાત કરીએ છીએ. પણ બીજા ગુણ, બીજી બધી વસ્તુ એની છે એની વાત આપણે એ વખતે નથી કરતા. જેમ કે આપણે એમ કહીએ કે સુરેશભાઈ એન્જિનિયર છે, હવે એક સુરેશભાઈની એક એન્જિનિયર છે એ જ વાત લઈને આપણે કરતા હોઈએ, કેમ કે આપણું પ્રયોજન કોઈક એન્જિનિયરિંગ વિષય વિશે વાત ચાલે છે, એમાં એમ એક સુરેશભાઈ પણ એક કાર્ય કરે છે એ વસ્તુ જાણે છે એવું છે. આપણે એન્જિનિયરિંગ સંબંધી વાત ચાલતી હોય તો કે આ વસ્તુ જે છે એમાં કોઈ એન્જિનિયર હોય તો એ જણાવી શકે. તો આપણે એમ કે સુરેશભાઈ પણ એન્જિનિયર છે. પછી વધારે આગળ કહીએ કે હા એ સુરેશભાઈ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે એટલે એમને તો આ વસ્તુ બરાબર ખબર પડે. તો કે એમ હા, કેમ કે સુરેશભાઈએ તો ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ અહીંયાથી કર્યું હતું, અમેરિકામાંથી કર્યું હતું, એમણે તો એમાં માસ્ટર કર્યું છે. આ બધી વાત કરીએ છીએ ત્યારે માત્ર એમને એ સુરેશભાઈ એન્જિનિયર છે એ જ વાતને આપણે મુખ્ય કરી. એ જ વખતે સુરેશભાઈ બીજું બધું ઘણું છે. એ સુરેશભાઈ એમની પત્નીના પતિ છે, એમના બાળકોના પિતા છે, એમના પિતાના પુત્ર છે, એવું બધું બીજું બધું ઘણું છે. કોઈ કંપનીમાં એક કામ કરી રહ્યા છે, એ બધું એ વખતે સાથે ને સાથે જ છે. અને એટલું જ નહીં, સુરેશભાઈ મનુષ્યની પર્યાયમાં છે, પુરુષ છે, બધું એ બધું પણ છે. કેટલી બધી વાતો છે સુરેશભાઈ વિશે. એમના શરીર સંબંધી પણ વાત હોય કે ભાઈ સુરેશભાઈનું શરીર કેવું છે, તો એકવડો બાંધો છે, પતળું શરીર છે, એમ પણ આપણે જાણીએ છીએ. પણ એમાંના એક પણ ધર્મને નહીં લેતા માત્ર સુરેશભાઈ એન્જિનિયર છે એની જ વાત કરી. કેમ કે એ વખતે એ પ્રયોજન હતું આપણું. આપણે એન્જિનિયરિંગ સંબંધીના કોઈ કામની વાત કરતા હતા એટલે એવું પ્રયોજન હતું, એટલે પ્રયોજનભૂત આપણે એમના એક ગુણને મુખ્ય કરીને વાત કરી. એવી જ રીતે દરેક વસ્તુમાં ઘણા ધર્મો હોય તેમ છતાંય આપણે કોઈને મુખ્ય કરીને વાત કરીએ છીએ ત્યારે બીજા ધર્મો એમાં એ વખતે પડ્યા જ છે, એ વખતે જ છે, એ સાથે જ છે. પણ એને આપણે ગૌણપણે રાખીએ છીએ એટલે આ મુખ્ય અને ગૌણપણે કરવાની વાત જે છે એ અહીંયા કહેવામાં આવી કે વસ્તુને નિપજાવનારા બે વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ ત્યાગવાદ દ્વારા કહી શકાય છે અને તેથી તે દરેક દ્રવ્યમાં એ હોય જ છે, એટલે વસ્તુમાં એ હોય જ છે. એનું નિરૂપણ જ્યારે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક જ વસ્તુ નિત્ય પણ છે અને એની એ જ વસ્તુ પર્યાયથી જોવામાં આવે તો અનિત્ય પણ છે. અને હવે આગળ એમાં એ આ વાત કરી કે મુખ્ય અને ગૌણપણે, અને તેનું કથન મુખ્ય અને ગૌણપણે થાય છે. કેમ કે બધા ધર્મો એકી સાથે કહી શકાતા નથી. જે વખતે જે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે. જે ધર્મની વાત કરવી હોય એની મુખ્યતા લેવામાં આવે છે. આપણે જે સુરેશભાઈનું દ્રષ્ટાંત લઈને સમજ્યા તે પ્રમાણે તે મુખ્યતા પ્રધાનતાને અર્પિત કહેવામાં આવે છે. અને તે વખતે જે ધર્મ ગૌણ રાખ્યા હોય તેને અનર્પિત કહેવામાં આવે છે. એટલે આપણે સુરેશભાઈમાં એન્જિનિયરિંગનો એમનો જે ગુણ હતો, એન્જિનિયર છે, એ ગુણને આપણે મુખ્ય કર્યો, અથવા તો મુખ્ય કહો કે પ્રધાન કહો, તો એ મુખ્યતા કરી, પ્રધાનતા કરી, એને અર્પિત કહેવામાં આવે. અને તે વખતે બાકીના બીજા બધા એમના ધર્મો હતા એમને એ બધાને આપણે ગૌણ રાખ્યા તો એને અનર્પિત કહેવામાં આવે. જે ગુણને મુખ્ય કરવામાં આવ્યો હોય એને અર્પિત કહેવામાં આવે, અને જે ગુણને મુખ્ય કરવામાં ના આવ્યો હોય એ બીજા બધા ગુણો, બીજા બધા ધર્મો ગૌણ રાખ્યા હોય તો એ ધર્મોને અનર્પિત કહેવામાં આવે. અનર્પિત એટલે અર્પિત નહીં, અર્પિત ની આગળ અન લગાડે એટલે અનઅર્પિત, અનઅર્પિત એટલે અર્પિત નહીં તેવા. અનર્પિત રાખેલ ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી તો પણ વસ્તુમાં તે ધર્મો રહેલા છે એમ જ્ઞાની જાણે છે. કહેવામાં ન આવ્યા હોય છતાં પણ એ અનર્પિત ધર્મો એમાં રહ્યા છે એ વાતને જ્ઞાની જાણે છે. એટલે કે એ વાત જ્ઞાની એને સમજે છે, એના હૃદયમાં એ વાત સાથે જ રહી છે કે આમ પણ છે. એ માત્ર એકાંતે લેતો નથી, મુખ્યતાથી જે કહેવામાં આવ્યું હોય એટલી જ વસ્તુને જો પકડે તો વસ્તુનું સ્વરૂપ એણે એકાંતે ગ્રહણ કર્યું એમ થઈ જાય. એટલે એ એકાંતે નથી ગ્રહણ કરતો પણ સ્યાદવાદ રૂપે એને ગ્રહણ કરે છે, એટલે એને અનેકાંત રૂપે ગ્રહણ કરે છે. હવે જો અનેકાંત રૂપે કહેવામાં આવ્યું છે કે નથી કહેવામાં આવ્યું એવી એને ખબર કેવી રીતે પડી, તો એના માટેની આ વાત કરી કે જો એ વખતે એ ગુણ કે એ ધર્મ જો મુખ્યપણે કહેવામાં આવ્યો છે તો એ વખતે બીજા ધર્મો જે મુખ્યપણે નથી કહેવામાં આવ્યા એને ગૌણ રાખવામાં આવ્યા છે એવા હોવા જોઈએ, એવા ગુણો હોવા જોઈએ એવો વિચાર જ્ઞાનીને હોય છે. એટલે કોઈ એક ગુણને મુખ્ય કરીને જે કહેવામાં આવે તો એને અર્પિત કહેવાય, અને બાકી જે ગૌણ રહ્યા, જે નથી કહેવામાં આવ્યા એને ગૌણ રાખ્યા છે એને અનઅર્પિત કહેવાય. અને એવા વસ્તુમાં રહેલા અનઅર્પિત ધર્મો, એવા વસ્તુમાં રહેલા અનઅર્પિત રાખેલા ધર્મો એ વસ્તુમાં છે એવું એ જ્ઞાની જાણે છે. બીજું, જે વખતે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને નિત્ય કહ્યું તે જ વખતે તે પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. માત્ર તે વખતે અનિત્યતા કહી નથી, એ વખતે કહેવામાં નથી આવ્યું. કહીએ છીએ ત્યારે માત્ર એટલું જ કહ્યું કે દ્રવ્ય નિત્ય છે એમ વાક્ય બોલી અને આપણે પૂર્ણ વિરામ મૂકી દીધું. તો એ વખતે પણ એ દ્રવ્ય છે એ પર્યાયથી અનિત્ય તો છે જ, એ વખતે પણ છે જ. ભલે બોલ્યા નથી, કહેવામાં ન આવ્યું હોય તેમ છતાં પણ એ પર્યાયથી એ વખતે પણ અનિત્ય તો છે જ. પણ એ વખતે આપણે અનિત્યતાની વાત કહી નથી, એટલે એ વાત ત્યાં રહી તો છે જ, એ વાતને ગર્ભિત રાખી છે. તેમજ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, એટલે કે એનાથી ઊંધું. આપણે જો પર્યાયની અપેક્ષાને મુખ્ય કરીને વાત કરીએ, પર્યાયને મુખ્ય કરીને વાત કરીએ તો આપણે શું કહીએ કે દ્રવ્ય જે છે તે પર્યાય અપેક્ષાએ શું છે, તો કે અનિત્ય છે. તો એ અનિત્ય જ્યારે કહીએ છીએ તે વખતે પણ એ દ્રવ્યની દ્રવ્ય અપેક્ષાએ, એટલે વસ્તુની, એ પદાર્થની દ્રવ્ય અપેક્ષાએ નિત્યતા તો રહે જ છે. કોઈ પણ પદાર્થ જે છે, સોનાની વીંટી છે, તો એમાં સોનાની દ્રવ્યની અપેક્ષાએ, સોનાની અપેક્ષાએ જે છે તે સોનું રહેલું જ છે, એ નિત્યપણું છે. અને પર્યાય અપેક્ષાએ વીંટી છે તે પર્યાય છે, એક અવસ્થા છે, એ અનિત્ય છે. કેમ? તો કે આજે એ વીંટી છે અને આપણે બીજી વખતે એને ભંગાવી નાખી અને એની અંદરથી આપણે ઇયરિંગ બનાવી શકીએ, એ તો એ પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું છે. એટલે પર્યાયની અપેક્ષાથી વાત કરતા હોઈએ ત્યારે પણ એની અંદર નિત્યપણે રહેલ દ્રવ્ય તો રહ્યું જ છે. એટલે કે દ્રવ્ય અપેક્ષાએ નિત્યતા તો એ વખતે ભલે કહેતા ના હોઈએ છતાંય પણ રહી જ છે. તો અહીંયા કહે છે કે તેમજ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. માત્ર તે વખતે નિત્યતા કહી નથી, ગર્ભિત રાખી છે. કારણ કે બંને ધર્મો એકી સાથે કહી શકાતા નથી. એટલે આ વાત આપણે સપ્તભંગીમાં પણ શીખી ગયા છીએ કે હોવાપણાની વાત કરીએ, એક વસ્તુ સ્વથી છે, સ્વક્ષેત્રથી છે, સ્વદ્રવ્યથી છે, સ્વકાળથી, સ્વભાવથી છે, પોતાના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ અને ભાવથી છે, એનું અસ્થિપણું હોવાપણું છે, સ્વથી છે. એટલે એ સ્વથી છે એમ જ્યારે આપણે લીધું, અને પરથી નથી, બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નથી એમ જ્યારે લીધું, ત્યારે એ પહેલો અને બીજો ભંગ. પછી આપણે ત્રીજી વાત એ લીધી કે એ અવક્તવ્ય, એ કથંચિત અવક્તવ્ય લીધું હતું કે બંને એક સાથે હોવા છતાં પણ કહી શકાતા નથી. બંને ધર્મો, વિરુદ્ધ ધર્મો એક સાથે છે પણ બંને ધર્મો કહી શકાતા નથી. સ્યાત અસ્તિ પહેલો બોલ, સ્યાત નાસ્તિ અને સ્યાત અવક્તવ્ય ત્રીજો બોલ. ત્રીજા બોલમાં સ્યાત એટલે કથંચિત, કહી શકાતા નથી એટલે કે બંને ધર્મો એક સાથે રહ્યા હોવા છતાં એકી સાથે કહી શકાતા નથી, ક્રમમાં કહી શકાય છે. બરાબર છે? સપ્તભંગી આપણે લગાડીએ ને અહીંયા, આ સપ્તભંગી જ ચાલે છે. આ બધું અનેકાંતનું સ્વરૂપ આપણે સમજીએ છીએ એટલે શું થાય, આ બધું સમજવાથી ફાયદો શું થાય? તો કે આપણે કોઈ પણ વાતને એકાંતે ન લઈ લઈએ, એકાંતે ન લઈએ એટલે ભૂલ ન થાય. ભૂલ થશે તો જીવ અટકશે, જીવ ભૂલ કરશે તો અટકશે, અને એવું અટકવા પણ એને અનાદિથી ચાલ્યું આવે છે. એ અટક્યો જ છે, ક્યાંક ને ક્યાંક અટક્યો છે, કોઈક ને કોઈક માન્યતા પકડી અને અટક્યો છે. એ માન્યતાને જો એને અનેકાંત સ્વરૂપે લીધી હોય કે ભાઈ આ તો સ્યાદવાદ પ્રમાણે એ કથનમાં જે છે તે એ કોઈને મુખ્ય કરીને અને કોઈને ગૌણ કરીને કહેવામાં આવ્યું હોય, પણ એમાં એમ નથી કે વસ્તુ છે જ નહીં એવું તું એકાંતે લઈને બેઠો છે એમ ન હોય. તું જરા ધીરો પડ ને સમજ. જો આટલું એ બરાબર જો સમજ્યો હોત ને તો એને ઘણી સરળતા થઈ જાત, ઘણી એની જીદ ઘટી જાત. આ બધી જીદ કરે છે ને લોકો, આમ જ છે જીદ કરે છે ને, એ જીદ બધી તૂટી જાય. જીદ તૂટી જાય એટલે કોઈની ઉપર આપણે દોષ ના આપીએ, કોઈને દોષારોપણ કોઈની ઉપર થાય નહીં, એ દોષારોપણ ન થાય. સામાન્ય વ્યવહારની અંદર પણ આપણે કોઈક વાત કહેવામાં આવી હોય ત્યારે એને પકડવાને બદલે એની સાથે રહેલી બીજી વાત પણ કંઈક છે જે અત્યારે નથી કહેવામાં આવી, મુખ્યપણે આ વાત કહેવામાં આવી છે, પણ એનો અર્થ એવો નથી થતો કે આમ નથી. એમ કરીને જો આપણે વિચાર કરીએ તો પછી આ બધું સમજાય એનો ફાયદો. બાકી તો ગોખી નાખીએ કે ભાઈ આ અર્પિત અને અનર્પિત તો એનો કોઈ ફાયદો નથી. જ્યારે કોઈ એક વાત કહેવામાં આવે ત્યારે આપણે તરત સામે દલીલ કરીએ છીએ, પણ એમ નથી સમજતા કે અત્યારે વાત આ રીતે ચાલે છે એટલે એને મુખ્યપણે કહેવામાં આવી, એટલે મુખ્યપણે કહ્યું એટલે કે એ અર્પિત. પણ એ જ વખતે બીજું પણ સાથે રહેલું છે, અનર્પિત પણ ધર્મો રહ્યા છે, નથી કહેવામાં આવ્યા. તો પછી વિરોધ કરવા બેસવું ન જોઈએ. જરા જરામાં આપણે વિરોધ કરીએ છીએ ને, કેટલાક લોકોનો વિરોધ કરવાની બહુ ટેવ હોય, પોતે જરાક થોડુંક તર્ક આવડતો હોય ને, તર્ક કરી શકતા હોય એવા લોકો પોતાની તર્કની શક્તિને છે ને વિરોધમાં જ વાપરી નાખે, વિરોધ કરવામાં જ. સારા વ્યવસ્થિત જેવા જે જાતના ધર્મને લઈને તર્ક કરવા જોઈએ એવા તર્ક કરે નહીં, અને તર્ક દ્વારા મૂળ વાત જે છે એને પોતે જ ઊંધી કરી નાખે. એટલે આપણે પણ આમાંથી સમજવાનું એ છે કે અર્પિત અને અનર્પિત એ બધું શું છે, તો કે સાથે કહેલું છે, પડેલું છે, પણ કહેવાયું છે એ અર્પિત છે અને નથી કહેવાયું એ અનર્પિત છે. બરાબર છે. આગળ આપણે લઈએ કે એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે, એ આપણે આગળ પણ વાત જોઈ ગયા. આ બીજી જગ્યાઓથી બધેથી લીધું હોય ને એટલે ઘણી વખત એકની એક વાત પણ આપણને લાગે કે એમાં ફરીથી આવે છે, પણ ફરીથી એટલા માટે લેવામાં આવે કે સહેજ ફેરફાર હોય અને વધારે સ્પષ્ટતા થાય. જો અહીંયા પાછું કહ્યું છે કે અહીંયા અસ્તિત્વની રીતે વાત કરવી છે એટલે લીધું, આપણે હમણાં જ વાત કરી કે જેમ કે જે વસ્તુ સત છે તે જ અસત છે. સત એટલે હોવાપણું, સત્ય નહીં સત, સત એટલે હોવાપણું. અસ્તિત્વની વાત છે, અસ્તિત્વ હોય તો આપણે સત છે અને નથી તો અસત. એટલે જે વસ્તુ સત છે તે જ અસત છે, અર્થાંત જે અસ્તિ છે તે નાસ્તિ છે. એટલે કોઈક અપેક્ષાએ, કોઈક અપેક્ષાએ એનું હોવાપણું છે, એટલે સો થી છે અને પરથી નથી, પરથી એનું હોવાપણું નથી. એવી રીતે જે એક છે તે જ અનેક છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે. આ બધી જુદી જુદી રીતે વાત કરવામાં આવી, પણ વસ્તુમાં આવા પરસ્પર વિરોધી ધર્મો હોય, પરસ્પર વિરોધી શક્તિઓ હોય અને એ પરસ્પર વિરોધી ધર્મોનું પ્રકાશવું કહેવું એ અનેકાંત છે અને સ્યાદવાદ દ્વારા કહી શકાય છે. આ સમયસાર કળશ 247નો ભાવાર્થમાંથી લેવામાં આવ્યું છે. હવે કહે છે કે શાસ્ત્રમાં કોઈ પણ કથન કર્યું હોય તેના નીચે પ્રમાણે અર્થો કરવા. એમાં પહેલું લીધું છે કે પ્રથમ શબ્દ જોવો, એટલે કે શબ્દાર્થ કરીને તે કથન કયા નયે કર્યું છે તે નક્કી કરવું. શબ્દનો અર્થ શબ્દાર્થ, પછી ભાવાર્થ, નયાર્થ, મતાર્થ, બરાબર છે. આપણે પાંચ પ્રકારે કરીએ છીએ. તો પ્રથમ એટલે શબ્દાર્થ કરીને, શબ્દનો અર્થ કરીને તે કથન કયા નયે કહ્યું છે તે નક્કી કરવું. તેમાં જે કથન જે નયે કર્યું હોય તે કથન તે અર્પિત છે એમ સમજવું. જે નયથી કરવામાં આવ્યું છે તો એ એ અર્પિત છે, જેના એ કર્યું હોય તે કથન તે અર્પિત છે એમ સમજવું, અને સિદ્ધાંત અનુસાર ગૌણપણે બીજા જે ભાવ તેમાં ગર્ભિતપણે આવી જાય, બીજા પણ એમાં ભાવ હોય જે કહેવામાં ના આવ્યા હોય એ ગૌણપણે હોય, એટલે એ ગૌણપણે છે એટલે એ હલકા છે ઓછા છે એમ નથી, પણ એને અત્યારે ગૌણપણે રાખ્યા છે, મુખ્ય કરીને એક વાત કહેવામાં આવી છે, પણ બીજો ભાવ એમાં છે એટલે એ ગૌણપણે બીજા જે ભાવ એમાં રહ્યા છે ગર્ભિતપણે આવી જાય છે, તે ભાવ જો કે ત્યાં શબ્દોમાં કયા નથી તો પણ તે ભાવ પણ ગર્ભિતપણે કયા છે એમ સમજી લેવું, આ અનર્પિત કથન છે. આ પ્રમાણે અર્પિત અને અનર્પિત બંને પડખાને સમજીને જે જીવ અર્થ કરે તે જ જીવને પ્રમાણ અને નયનું સત્ય જ્ઞાન થાય. જો બંને પડખા યથાર્થ ન સમજે તો તેનું જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમ્યું છે, તેથી તેનું જ્ઞાન અપ્રમાણ અને કુનય રૂપ છે. આ મોક્ષશાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે. આપણે એના દાખલા ઘણા લીધા છે કે એક જ વસ્તુ છે એને કેવી રીતે આપણે સાચી વસ્તુને ખોટી કરી નાખીએ છીએ, એકાંતે વસ્તુ લઈએ તો એ વસ્તુ ખોટી થઈ જાય છે, એના દાખલા આપણે લીધા છે. અને એમાં આપણે કોઈક વસ્તુ એકાંતે લઈએ, એક જ લગાડી દઈએ પાછળ, એટલે પછી બીજો અવકાશ રહેતો નથી, એટલે વસ્તુ સાચી હોવા છતાં પણ એ એકાંતે લઈએ તો ખોટી ઠરે છે, એ વાત આપણે લીધી છે. એટલે એમાં અનેકાંત લઈએ છીએ ત્યારે એની આગળ આપણે કોઈક અપેક્ષા છે એમ કરીને એની આગળ જો કથનચિત મૂકીએ તો એ પછી એ વસ્તુ ખોટી ઠરતી નથી. અને બીજું એ વાત અહીંયા અર્પિત અને અનઅર્પિતની રીતે જોઈએ તો આપણે જો એ સમજીએ કે આ જે કથન કહેવામાં આવ્યું કોઈ પણ એ વાત કરતું હોય ત્યારે આપણે એને એમ લઈએ કે આ કહેવામાં આવ્યું છે એ અર્પિત છે, પણ એની સાથે બીજું નથી કહેવાયું એવું અનઅર્પિત કથન પણ છે, નથી કહેવાયું એવું અનઅર્પિત કથન પણ રહ્યું છે. અનઅર્પિત કહો કે અકથિત કહો, બંનેનો એક જ અર્થ થાય. અકથિત એટલે જે કહેવાયું નથી તેવું, અનઅર્પિતનો પણ અર્થ એમ છે. પણ પેલું મુખ્યતા કરીને જેની વાત કરવામાં આવી એટલે એ અર્પિત થયું, તો પછી જે બાકી જે રહ્યું એ અનઅર્પિત થયું. પ્રશ્ન 116. એક જ દ્રવ્યમાં નિત્યતા અને અનિત્યતા એ બંને વિરુદ્ધ ધર્મો કેવી રીતે રહે છે? તો અહીંયા આપે છે જવાબ કે વિવક્ષિત અને અવિવક્ષિત રૂપે એક જ દ્રવ્યમાં નાના ભિન્ન ધર્મો રહે છે. વક્તા જે ધર્મને કહેવાની ઈચ્છા કરે છે તેને અર્પિત અથવા તો વિવક્ષિત, વિવક્ષિત પણ કહેવાય, અર્પિત માટે બીજો શબ્દ છે વિવક્ષિત, અર્પિત વિવક્ષિત જે કહેવા ધારેલા છે એને વિવક્ષિત કહેવાય, નહીં કહેવા ધારેલા જે ધર્મો હોય એને અવિવક્ષિત કહેવાય. જે ચર્ચામાં લીધા કહેવા ધાર્યા છે એ બધા ધર્મ છે એ બધા વિવક્ષિત કહેવાય. એટલે જે ધર્મને કહેવાની ઈચ્છા કરે છે એક સમયમાં એક જ કહી શકશે, એક વખતે એક જ કહેશે, એટલે તેને અર્પિત અથવા વિવક્ષિત કહે છે. અને વક્તા તે સમયે જે ધર્મને કહેવા ઈચ્છતો નથી તે અનર્પિત અવિવક્ષિત છે. જેમ કે વક્તા જો દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું પ્રતિપાદન કરશે તો નિત્યતા વિવક્ષિત કહેવાશે. જે કહેનારો છે વક્તા એટલે કહેનારો, વક્તા એટલે બોલનારો, એ વક્તા જો દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું પ્રતિપાદન કરશે એટલે કે દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને એનાથી જ એ વસ્તુનું સ્વરૂપ તમને સમજાવશે કહેશે, તો એ દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું સ્વરૂપ કેવું છે તો કે નિત્ય છે, એટલે નિત્યતા એ વિવક્ષિત કહેવાશે, નિત્યતા કહેવામાં આવી, નિત્યતા એ અર્પિત થયું, નિત્યતા અર્પિત થયું અથવા તો વિવક્ષિત થયું. અને જો તે પર્યાર્થિક નયથી પ્રતિપાદન કરશે એટલે પર્યાયને મુખ્ય કરીને વાત કરશે, એટલે પર્યાર્થિક નયથી કહેશે તો પછી પર્યાય તો અનિત્ય છે, એટલે તો પછી એ અનિત્યતા છે એ વિવક્ષિત થઈ, એ વખતે અનિત્યતા વિવક્ષિત થઈ અથવા તો અનિત્યતા જે છે તે અર્પિત થઈ, અર્પિત કહો કે વિવક્ષિત કહો. એટલે જે સમયે કોઈ પદાર્થને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવાઈ રહ્યો છે તે સમયે તે પદાર્થ પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. પિતા પુત્ર મામા ભાણેજ આદિની માફક એક જ પદાર્થમાં અનેક ધર્મ રહેવા છતાં પણ વિરોધ આવતો નથી, આ વાત આપણે સમજીએ છીએ, એટલે એનો વિસ્તાર કરતા નથી. આ બધા ઉદાહરણ પણ આપણે વારંવાર સમજ્યા છીએ કે એક જ વ્યક્તિ પિતા છે, એક જ વ્યક્તિ પુત્ર છે, મામા છે, ભાણેજ છે, પણ એક રીતે કહેવામાં આવ્યું હોય ત્યારે બીજી રીતે આપણે અંદર સમજી લઈએ છીએ. સુરેશભાઈને આપણે પિતા કયા તો એમાં એ પુત્રની અપેક્ષાએ પિતા છે, પણ એ જ વખતે એમના પિતાની અપેક્ષાએ તો એ પુત્ર પણ છે, અને આવું અનેકાંતપણું છે જ. પણ જે વખતે આપણે એમને પિતા કહીએ છીએ ત્યારે વિવક્ષિત શું થયું? તો કે એમના પુત્રની અપેક્ષાએ આપણે એમને પિતા કયા એ વિવક્ષિત છે, અને અવિવક્ષિત શું રહ્યું? તો કે એ એમના પત્નીની અપેક્ષાએ પતિ છે, એમના મામાની અપેક્ષાએ ભાણેજ છે, એમના ભાણેજની અપેક્ષાએ મામા છે. આ બીજું બધા ગુણો જે છે એ કહેવામાં ના આવ્યા, એ બધા અવિવક્ષિત રહ્યા અથવા તો અનર્પિત રહ્યા. અનર્પિત કહો કે અવિવક્ષિત કહો. હવે પ્રશ્ન 117. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી, તે અનેકાંત સિદ્ધાંત ઉપરથી શું સમજવું? આ પ્રશ્ન આખો એક સાથે જ લઈશું આપણે. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી, તે અનેકાંત સિદ્ધાંત ઉપરથી શું સમજવું આપણે આવતી વખતે આખો સાથે લઈશું. પણ સ્વચતુષ્ટય અને પરચતુષ્ટય એ આપણે જાણીએ છીએ, બરાબર છે. સ્વચતુષ્ટય પોતાના ચતુષ્ટય પોતાના દ્રવ્ય ગુણથી છે એમ કહીએ છીએ, એટલે સ્વથી છે આપણે કહીએ છીએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી છે, ભાવ કહો કે ગુણ કહો. અને પરચતુષ્ટય એટલે બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી નથી, એ પર થયું. તો એના ઉપરથી શું સમજવું એની વાત આપણે આવતી વખતે લઈશું. એ પ્રશ્ન 117. આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. હવે આ પ્રશ્ન 115 ને 116 આપણે જે લીધા એના સંબંધી કોઈ પ્રશ્ન હોય તો પછી પૂછો. બહુ સહેલું છે, અર્પિત અને અનર્પિત શબ્દ જ સમજવાના છે, એના ભાવ તો તરત સમજી શકાય તેવા છે, યાદ રાખવાના છે. બસ અર્પિત અને અનર્પિત, અર્પિત કહો કે વિવક્ષિત કહો, અર્પિત અથવા વિવક્ષિત અથવા તો જે કહેવા ધારેલ છે તે, બરાબર છે. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.